માર્કની લખેલી સુવાર્તા અધ્યાય 14. હવે બે દિવસ પછી પાસ્કા તથા બે ખમીર રોટલીનું પર્વ હતું અને કેવી રીતે ઈસુને દગાથી પકડીને મારી નાખવા એ વિશે મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ શોધ કરતા હતા. તેઓએ કહ્યું કે પર્વમાં નહીં, કેમ કે રખેને ત્યાં લોકોમાં હુલ્લડ થાય. જ્યારે ઈસુ બેથાનિયામાં સિમોન કુષ્ઠરોગીના ઘરમાં હતા અને જમવા બેઠા હતા ત્યારે એક સ્ત્રી શુદ્ધ જટામાસીનું અતિ મૂલ્યવાન અત્તર ભરેલી સંગેમરમરની ડબ્બી લઈને આવી અને એ ડબ્બી ભાંગીને તેણે ઈસુના માથા પર અત્તર રેડ્યું. પણ કેટલાક પોતાના મનમાં રોષે ભરાઈને કહેવા લાગ્યા કે અત્તરનો બગાડ શા માટે કર્યો, કેમ કે એ અત્તર 300 દિનાર કરતા વધારે કિંમતે વેચી શકાત અને એ પૈસા ગરીબોને અપાત. તેઓએ તેની વિરુદ્ધ કચકચ કરી, પણ ઈસુએ તેઓને કહ્યું કે તેને રહેવા દો, તેને કેમ સતાવો છો? તેણે મારા પ્રત્યે સારું કામ કર્યું છે, કેમ કે ગરીબો સદા તમારી સાથે છે. જ્યારે તમે ચાહો ત્યારે તેઓનું ભલું કરી શકો છો, પણ હું સદા તમારી સાથે નથી. જે તેનાથી થઈ શક્યું તે તેણે કર્યું છે. દફનને સારું અગાઉથી તેણે મારા શરીરને અત્તર લગાવ્યું છે. વળી હું તમને નિશ્ચય કહું છું કે આખી દુનિયામાં જ્યાં કંઈ સુવાર્તા પ્રગટ કરાશે ત્યાં આ સ્ત્રીએ જે સેવા કરી છે તે તેની યાદગીરીને અર્થે કહેવામાં આવશે. 12:1 એટલે યહુદા ઈશ્કારિયોત મુખ્ય યાજકોની પાસે ગયો. એ સારું કે તે ઈસુને ધરપકડ કરીને તેઓના હાથમાં સોંપશે. તેઓ તે સાંભળીને ખુશ થયા અને તેને પૈસા આપવાનું વચન આપ્યું. ત્યારથી તે ઈસુની ધરપકડ કરવાની તક શોધતો રહ્યો. બે ખમીર રોટલીના પર્વને પહેલે દિવસે જ્યારે લોકો પાસ્ખાનું બલિદાન કરતા હતા ત્યારે ઈસુના શિષ્યો તેમને પૂછે છે કે તમે પાસ્કા ખાવા માટે અમે ક્યાં જઈને તૈયારી કરીએ, એ વિશે તમારી શી ઈચ્છા છે? ઈસુએ પોતાના શિષ્યોમાંના બે શિષ્યોને મોકલ્યા અને તેઓને કહ્યું કે શહેરમાં જાઓ, પાણીનો ઘડો લઈને જતો એક માણસ તમને મળશે, તેની પાછળ જજો અને જે ઘરમાં તે જાય તેના માલિકને પૂછજો કે ઉપદેશક કહે છે કે મારી ઉતરવાની ઓરડી ક્યાં છે કે જેમાં હું મારા શિષ્યો સાથે પાસ્કા ખાઉં. તે પોતે તમને એક મોટી મેડી શણગારેલી અને તૈયાર કરેલી બતાવશે. ત્યાં આપણે સારું પાસ્કા તૈયાર કરો. શિષ્યો શહેરમાં આવ્યા અને જેવું ઈસુએ તેઓને કહ્યું હતું તેવું તેઓને મળ્યું અને તેઓએ પાસ્કા તૈયાર કર્યું. સાંજ પડી ત્યારે 12 શિષ્યોની સાથે તે આવ્યા અને તેઓ બેસીને ખાતા હતા ત્યારે ઈસુએ કહ્યું કે હું તમને નિશ્ચય કહું છું કે તમારામાંનો એક જે મારી સાથે ખાય છે તે મને ધરપકડ કરશે. તેઓ દુઃખી થઈ ગયા અને એક પછી એક ઈસુને કહેવા લાગ્યા કે શું તે હું છું? તેમણે તેઓને કહ્યું કે 12:1 જે મારી સાથે થાળીમાં રોટલી બોળે છે તે જ તે છે, કેમ કે માણસના દીકરા સંબંધી જેમ લખ્યું છે તેમ તે જાય છે ખરો, પણ જે માણસના દીકરાની ધરપકડ કરાવે છે તે માણસને અફસોસ. જો તે માણસ જન્મ્યો ન હોત તો તેને માટે સારું હોત. તેઓ જમતા હતા ત્યારે ઈસુએ રોટલી લઈને આશીર્વાદ માંગીને ભાંગી અને તેઓને આપી અને કહ્યું કે લો, આ મારું શરીર છે. પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને તેમણે તેઓને આપ્યો અને બધાએ તેમાંથી પીધું. ઈસુએ તેઓને કહ્યું કે નવા કરારનું આ મારું રક્ત છે જે ઘણાને માટે વહેવડાવવામાં આવ્યું છે. હું તમને નિશ્ચય કહું છું કે જે દિવસે હું ઈશ્વરના રાજ્યમાં નવો દ્રાક્ષારસ નહીં પીઉં તે દિવસ સુધી હું ફરી દ્રાક્ષનો રસ પીનાર નથી. તેઓ ગીત ગાયા પછી જૈતુનના પહાડ પર ગયા. ઈસુએ તેઓને કહ્યું કે તમે સગળા મારાથી દૂર થઈ જશો, કેમ કે એવું લખેલું છે કે હું પાળકને મારીશ અને ઘેટા વિખેરાઈ જશે, પરંતુ મારા પાછા ઉઠ્યા પછી હું તમારી અગાઉ ગાલિલમાં જઈશ. પણ પિત્તરે ઈસુને કહ્યું કે જો બધા તમને ત્યજી દેશે તો પણ હું તમારાથી દૂર થઈશ નહીં. ઈસુ તેને કહે છે કે હું તને નિશ્ચય કહું છું કે આજે રાત્રે જ મરઘો 2 વાર બોલ્યા અગાઉ તું 3 વાર મારો નકાર કરીશ. પણ તેણે વધારે હિંમતથી કહ્યું કે મારે તમારી સાથે મરવું પડે તો પણ હું તમારો નકાર નહીં કરું. બીજા બધાએ પણ એમ જ કહ્યું. તેઓ ગેતસેમાને નામે એક જગ્યાએ આવે છે. ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે હું પ્રાર્થના કરું ત્યાં સુધી અહીં બેસો. ઈસુ પોતાની સાથે પિત્તરને, યાકૂબને તથા યોહાનને લઈ ગયા અને ઈસુ બહુ અકળાવા તથા ઉદાસ થવા લાગ્યા. ઈસુ તેઓને કહે છે કે મારો જીવ મરવા જેવો અતિશોકાતુર છે, અહીં રહીને જાગતા રહો. તેમણે થોડેક આગળ જઈને જમીન પર પડીને પ્રાર્થના કરી કે શક્ય હોય તો આ ક્ષણ મારાથી દૂર કરાય. તેમણે કહ્યું કે અબ્બા, પિતા, તમને સર્વ શક્ય છે, આ પ્યાલો મારાથી દૂર કરો, તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તમારી ઈચ્છા પ્રમાણે થાવ. ઈસુ પાછા આવે છે અને તેઓને ઊંઘતા જુએ છે અને પિત્તરને કહે છે, સિમોન, શું તું ઊંઘે છે? શું એક ઘડી સુધી તું જાગતો રહી શકતો નથી? જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો. આત્મા તત્પર છે કરો, પણ શરીર નિર્બળ છે. ફરી તેમણે જઈને એ જ શબ્દો બોલીને પ્રાર્થના કરી. ફરી પાછા આવીને ઈસુએ તેઓને ઊંઘતા જોયા. તેઓની આંખો ઊંઘથી ઘણી ભારે હતી અને તેમને શો જવાબ દેવો એ તેઓને સમજાતું નહોતું. ઈસુ ત્રીજી વાર આવીને તેઓને કહે છે કે શું તમે હજુ ઊંઘ્યા કરો છો અને આરામ લો છો? બસ થયું, તે ઘડી આવી ચૂકી છે. જુઓ, માણસના દીકરાને પાપીઓના હાથમાં સોંપી દેવાશે. ઉઠો, આપણે જઈએ. જુઓ, જે મને પકડાવનાર છે તે આવી પહોંચ્યો છે. તરત તે હજી બોલતા હતા એટલામાં બારમાનો એક, એટલે યહુદા અને તેની સાથે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા વડીલોએ મોકલેલા ઘણા લોકો તલવારો તથા લાકડીઓ લઈને ઈસુની પાસે આવ્યા. હવે ઈસુને ધરપકડ કરનારાઓએ તેઓને એવી નિશાની આપી હતી કે જેને હું ચૂમીશ તે જ તે છે, તેમને પકડજો અને ચોકસાઈથી લઈ જજો. ઈસુ આવ્યા કે તરત તેમની પાસે જઈને યહુદા કહે છે કે ગુરુજી, અને તે તેમને ચૂમ્યો. ત્યારે તેઓએ ઈસુને પકડી લીધા. પણ પાસે ઊભા રહેનારાઓમાંના એકે તલવાર ઉગામીને પ્રમુખ યાજકના ચાકરને મારી અને તેનો કાન કાપી નાખ્યો. ઈસુએ તેઓને કહ્યું કે જેમ ચોરને પકડે તેમ તમે તલવારો તથા લાકડીઓ લઈને મને પકડવાને આવ્યા છો શું? હું દરરોજ તમારી પાસે ભક્તિસ્થાનમાં બોધ કરતો હતો ત્યારે તમે મને પકડ્યો નહીં, પણ શાસ્ત્રવચન પૂરા થાય માટે આમ થાય છે. બધા ઈસુને મૂકીને નાસી ગયા. એક જુવાન જેણે પોતાના ઉઘાડા અંગ પર શણનું વસ્ત્ર ઓઢેલું હતું તે તેમની પાછળ આવતો હતો અને તેઓએ તેને પકડ્યો, પણ તે વસ્ત્ર મૂકીને તેઓ પાસેથી ઉઘાડા શરીરે નાસી ગયો. તેઓ ઈસુને પ્રમુખ યાજકની પાસે લઈ ગયા અને સર્વ મુખ્ય યાજકો, વડીલો તથા શાસ્ત્રીઓ તેમની સાથે ભેગા થયા. પિત્તર ઘણે દૂરથી તેમની પાછળ ચાલ્યો અને છેક પ્રમુખ યાજકના ચોકની અંદર આવ્યો અને ચોકીદારોની સાથે બેસીને અંગારાની તાપણીમાં તે તાપતો હતો. હવે મુખ્ય યાજકો તથા આખી ન્યાયસભાએ ઈસુને મારી નંખાવા સારું તેની વિરુદ્ધ સાક્ષી શોધી, પણ તેઓને જડી નહીં, કેમ કે ઘણાઓએ તેની વિરુદ્ધ જુઠ્ઠી સાક્ષી પૂરી, પણ તેઓની સાક્ષી મળતી આવતી નહોતી. કેટલાકે ઊભા રહીને તેમની વિરુદ્ધ જુઠ્ઠી સાક્ષી પૂરતા કહ્યું કે અમે તેને એમ કહેતા સાંભળ્યો છે કે હાથે બનાવેલા આ મંદિરને હું તોડી નાખીશ અને ત્રણ દિવસમાં વગર હાથે બનાવેલું હોય એવું ભક્તિસ્થાન બાંધીશ. આ વાતમાં પણ તેઓ સહમત ન હતા. પ્રમુખ યાજકે વચમાં ઊભા થઈને ઈસુને પૂછ્યું કે શું તારે કશો જવાબ આપવો નથી? તેઓ તારી વિરુદ્ધ આ કેવી સાક્ષી પૂરે છે? પણ ઈસુ મૌન રહ્યા. તેમણે કશો જવાબ ન આપ્યો. ફરી પ્રમુખ યાજકે તેમને પૂછ્યું કે શું તું સ્તુતિમાનનો દીકરો ખ્રિસ્ત છે? ઈસુએ કહ્યું કે હું છું. તમે માણસના દીકરાને પરાક્રમના જમણા હાથ તરફ બેઠેલો તથા આકાશના વાદળા પર આવતો જોશો. પ્રમુખ યાજકે પોતાના વસ્ત્રો ફાડીને કહ્યું કે હવે આપણને બીજી સાક્ષીની શી જરૂર છે? તમે આ દુર્ભાષણ સાંભળ્યું છે, તમને શું લાગે છે? બધાએ ઈસુને મૃત્યુદંડને યોગ્ય ઠરાવ્યા. કેટલાક તેમના પર થૂંકવા અને તેમનું મોં ઢાંકવા લાગ્યા તથા તેમને મુક્કીઓ મારીને તેમને કહેવા લાગ્યા કે તું પ્રબોધક છે તો કહી બતાવ કે કોણે તને માર્યો? અને ચોકીદારોએ તેમને તમાચા મારીને તેમને સકંજામાં લીધા. હવે પિત્તર નીચે આંગણામાં હતો ત્યારે પ્રમુખ યાજકની એક સેવિકા આવી અને પિત્તરને તાપતો જોઈને તે કહે છે કે તું પણ નાસરેથના ઈસુની સાથે હતો. પણ પિત્તરે ઇન્કાર કરીને કહ્યું કે તું શું કહે છે તે હું જાણતો નથી, તેમજ સમજતો પણ નથી. તે બહાર પરસાળમાં ગયો અને મરઘો બોલ્યો. તે સેવિકા તેને જોઈને પાસે ઊભા રહેનારાઓને ફરીથી કહેવા લાગી કે એ તેઓ માનો છે, પણ તેણે ફરી ઇન્કાર કર્યો. થોડીવાર પછી ત્યાં ઉભેલાઓએ પિત્તરને કહ્યું કે ખરેખર તું તેઓ માનો છે, કેમ કે તું ગાલિલનો છે. પણ પિત્તર શાપ દેવા તથા સમ ખાવા લાગ્યો કે જે માણસ વિશે તમે કહો છો તેને હું ઓળખતો નથી. તરત મરઘો બીજી વાર બોલ્યો અને ઈસુએ પિત્તરને જે વાત કહી હતી કે મરઘો બે વાર બોલ્યા અગાઉ ત્રણ વાર તું મારો નકાર કરીશ, તેને યાદ આવ્યું. અને તે મન પર લાવીને તે ખૂબ રડ્યો.